તારીખ 1/3/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા દાદરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 46
વર્તમાન અવસ્થાના અવલંબનમાં જીવ રહ્યો છે એને પર્યાય દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. કેમ કે એક સમય જેટલું પોતાનું અસ્તિત્વ નથી પણ પોતાનું અસ્તિત્વ ત્રિકાળ છે. ત્રિકાળ અસ્તિત્વ હોવા છતાં એક સમયના પર્યાયના વર્તમાન વિજ્ઞાનમાં અવલંબન લે છે. એ પર્યાય નાશ થતા પોતાના અસ્તિત્વની નાસ્તી એમાં અનુભવાય છે અજાણપણે. તેથી એને ભાવમરણ શાસ્ત્રમાં કહ્યું પોતાના અસ્તિત્વનો અભાવ અનુભવ અભાવ નહીં પામતો હોવા છતાં તેથી તેને ભાવમરણ કહ્યું છે. એ રીતે વેદન છે એમાં ભલે સ્વસંવેદન અને આનંદ વગેરે અવસ્થા હોવા છતાં એને ભંગ કરવાની છે અને મુખ્યપણે મુખ્ય કરીને અવલંબન પોતાના સ્વભાવનું લેવું છે. એ બધી વિશે સ્પષ્ટીકરણ છે. ખુદ મેના વચના વર્ષ 376 વર્ષના વર્ષ છે. જે ગુરુદેવે પણ એના ઉપર એ પ્રવચન આપ્યું છે એ બહુ સ્પષ્ટ છે. વિશેષ ત્યાંથી જોવા જોઈએ છે. સંક્ષેપમાં ન્યાય આપેલો છે.
આજે સવારના વ્યાખ્યાનમાં કહ્યું કે આત્મસુખનો કે મોક્ષનો માર્ગ તે કેવી રીતે મળે, કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ. આત્મસુખનો એટલે કે મોક્ષનો માર્ગ છે એટલે આ જે કહેવામાં આવે છે તે મોક્ષનો માર્ગ છે તે કેવી રીતે મળે છે, કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ.
આત્મા તરફ ભણીને પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન લક્ષણથી ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સ્વરૂપના અવલંબનનો પ્રયત્ન ઓળખીને અવલંબન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓળખીને અવલંબન લેવામાં આવે તો એકાગ્રતા થાય છે અને એ સ્વરૂપ પ્રાપ્તિ છે. એકાગ્રતા હોય કે સ્વરૂપ પ્રાપ્તિ હોય તે એક જ વાત છે, એ મોક્ષનો માર્ગ છે. આત્મા જે ક્રિયા હોય છે એની આપણી પરિભાષા છે. કાંસમાં એનું સ્પષ્ટીકરણ છે કે ક્રિયાની આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો છે. જેમ કોઈ અંધ પુરુષને પથ્થરના થાંભલા સાથે માથું તોડવાથી માથામાંથી હોળીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખુલી જાય અને નિધાન પ્રાપ્ત થાય તેમ આ ક્રિયાથી દ્રષ્ટાંતમાં એમ મળ્યું છે કે કોઈ મનુષ્ય એવો છે જે અંધ છે. અંધ છે એટલે દેખાતું નથી. ચાલતા ચાલતા કોઈ થાંભલા સાથે માથું અથડાઈ જાય છે. માથું અથડાઈ જાય છે એટલે એની ફૂટ થાય છે. એ ફૂટને લઈને જે આંખની અંદર લુંગળી પગડેલું આવી ગયું એ વિભાગ મળ્યું એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આંખ ચોખ્ખી થઈ ગઈ. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો એને જોયું કે મારા ઘરમાં તો નિધાન કર્યું છે. એમ આત્મા પુરુષાર્થ કરે અનુષ્ઠાન કરે એટલે ચારિત્રનો વિષય છે. તો મા સ્થિરતા એ જે ક્રિયા એને સ્વરૂપ અનુષ્ઠાન કરે છે. એના અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવું છે. જો સ્વરૂપમાં સ્થિર થાય તો સિદ્ધપુરની પ્રાપ્તિ અંતર્મુખમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એને પોતાનું નિધાન છે એ પ્રગટ થાય છે કેવળ જ્ઞાનાદી અને ચતુષ્ક. એ રીતે ક્રિયાની મનુષ્ય છે.
એમાં અંધનો દાખલો ગણાય છે.
અંધનો દાખલો આપ્યો છે તો એ અનુષ્ઠાન માટે આપ્યો છે. જ્યારે સ્વરૂપમાં સ્થિર થવાની જે ક્રિયા રહે છે એમાં બાહ્ય ક્રિયાનો પણ એની અંદર મેળ છે. એકલો અંતરની ક્રિયા નથી પણ બાહ્ય ક્રિયામાં ભાવની ગીઓની પણ હોય અને એ રીતે બધી ક્રિયા બરાબર પરાજયમાં બાહ્ય ક્રિયા એમ પણ માનો તો એ રાગ છે એ દેખતો નથી. તો પણ સ્વરૂપ સ્થિરતાને લઈને નિધાન મળે છે. ક્રિયાનું સહકારી કારણ જ્ઞાનની સામ સામે જઈએ સામે પ્રતિપક્ષોની વસેલી કે આત્મદ્રવ્યનું જ્ઞાન મળીએ વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સદાયેલી છે. ચણાની મુઠ્ઠી લઈને ચિંતામણી ખરીદનારી બાજે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક ક્રિયાને નથી થતી. ચારિત્ર છે એ જાણતું નથી. અંતરંગ ચારિત્ર અને બહિરંગ ચારિત્ર, વિદ્રાગી ચારિત્ર અને રાગરૂપ ચારિત્ર એ બંનેમાં કોઈ જ્ઞાન નથી. એ ક્રિયામાં જાય છે. જે ક્રિયા છે તે અંધ છે એમ છે. જ્ઞાન દેખે છે. ક્રિયા છે તે જ્ઞાન સિવાયને કોઈ જ ગુણ દેખી આપતી. શ્રદ્ધા પણ ચારિત્ર પણ પ્રાણી પણ કોઈ જ ગુણ જોવાનું કામ કરતા નથી. એટલે એને અંધનો દ્રષ્ટાંત ઉપમા આવે છે. જ્યારે અહીંયા જ્ઞાનમાં વિવેક તો વિવેક કેટલો છે ત્યારે એ વિવેકની પ્રધાનતા છે. પોતાની આત્મ સિદ્ધિ કરે છે. શું હે છે શું ઉપાદે છે એવો વિવેક થાય છે. જેમ કોઈ જંગલમાં રહેનાર માણસ પાસે ચિંતા મળી રચના એવો હોય એને ખબર ન હોય ત્યાં જમવાની તો વેપારીની પાસે આવે ગામડામાં ગામડાનો વેપાર તો ઘરે બેઠો હોય વેપાર આપો શરીર તો ચિંતા મને રહેતો હતો, ભૂખ લાગે છે ને હું ડાળ્યા હતા, રાખો છો ડાળ્યા કઈ પાણી કેવી રીતે તૃપ્તિ થાય. એમ કરીને જે વેપારી રહી છે એવી રીતે જ્ઞાનને આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે. એટલે વિવેકે કરીને જ્ઞાનના વિવેકે કરીને જીવ પોતાના સ્વરૂપને સાધે છે. એમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાને મૂઠી દઈને ચિંતામણી કરી લઈને તેમ મેં એવો કેમ દાખલો આપ્યો છે એ જાણ ચાલુ જોઈએ. ચીજ થોડી આપે છે ને હું એની સામે જે રેલવે વળતર બહુ મોટું છે. એમ આ જીવને અનાદિથી સ્વીકાર છે, ઘણો વિભાવ છે, એકત્વ બુદ્ધિ પણ અનાદિથી તીવ્ર કરી દે છે. તો પણ જ્યારે એ સિદ્ધિને પહોંચે છે ત્યારે છેલ્લે તો અંતર્મૂર્ત પણ પુરુષાર્થ થાય છે. ચોથા ગુણ સ્થાનમાં ગુણને જો લાંબો કાળ હોય છે, પાંચમા છઠ્ઠા સાતમામાં એકનો લાંબો નથી હોતો, અને પછી તો અંતર્મૂર્તના પુરુષાર્થમાં સ્વરૂપની સિદ્ધિ થઈ જાય છે. એટલે એમ કહ્યું કે બહુ થોડા પુરુષાર્થમાં કેવળ જ્ઞાન આદિ કરે છે, બસ અંતર્મૂર્ત કલાકનું કામ, એક કલાકમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય, પરમાનંદ પ્રગટ થાય, કેવી મોટી સિદ્ધિ કે મૂઠી ચીણાથી એને આત્મસિદ્ધિથી ચિંતા બની રહેતી કેવી મોટી સિદ્ધિ છે. અનાદિનો સંસાર તોડવા માટે અનંત કાળની જરૂર પડતી એમ કહેવાય. એ રીતે બને રહેવાનું સ્વરૂપ છે.
અનંત પુષ્ટમય આત્મા કોને કહેવાય? અનંત ચતુષ્ટય હોય આત્મા કોને કહેવાય? પ્રશ્ન એ છે કે હું તો આત્માના અનંત ચતુષ્ટય કેવી રીતે છે, શું છે?
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિવેક એ આત્માના ચાર પ્રધાન ગુણ છે જે પૂરેપૂરા વિકાસ પામે છે. કેવળ તેરમા નું સ્થાન એને અનંત ચતુષ્ટય કહેવામાં આવે છે.
હિમુદ્દીના સસરાણ 902 માં જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ એમ કરીને એક આલી આવે છે કે જળને ચૈતન્ય એ સ્વભાવ સુપ્રચિતપણે જણાય છે. ત્યાર પછી આવે છે કે જીવની ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહ જીવ પદમાં જણાય છે. એ દુઃખનો મિથ્યાતો ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. તો એ
પ્રતીક ચૈતન્યને જાણે છે પણ બંને ભિન્ન ભિન્ન છે એવી શ્રદ્ધાપૂર્વક જે જાણે છે તેને સમજાય છે, તેને પોતાનું સ્વરૂપ ચૈતન્યમય ભાષે છે. શરીર શરીર આદિ જળ પદાર્થો માત્ર સંયોગસબદ રૂપે રહેલા છે, એ આત્માના નથી અથવા મારા નથી. એ રીતે અથવા તે જ્ઞેય પણ પરબ્રહ્મ માય છે, એ જ્ઞાનનો જ્ઞેય છે તો પણ એ પર જ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. અથવા તે જ્ઞેય પણ પરબ્રહ્મ માય છે એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો એવો પોતાના સ્વરૂપમાં પોતાનો અનુભવ એનો જેને ઉલ્લાસ થયો અને જળથી જે ઉલ્લાસ થયો, જળ પ્રત્યે જેને વિરક્તિ થઈ રસ ન રહ્યો, તેને આત્મવૃત્તિ થાય છે, તે જીવને પોતાના સ્વરૂપની આત્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. કાયાની વિસારી મળ્યા સ્વરૂપે સમાયા એવા જે નિર્ગ્રંથ મુનિઓ છે, જેને શરીર પ્રત્યેનું પણ મમત્વ અને રાગ પણ છોડી દીધો છે અને આત્મસ્વરૂપમાં જેઓ લીન થયા છે, એવા જે નિર્ગ્રંથ છે એનો આ પ્રકારનો પંથ એટલે માર્ગ એ ભવંતનો ઉપાય છે. સ્વરૂપમાં લીન થવું, સ્વરૂપમાં સ્થિર થવું તે એક જ ભાવના અંતનો ઉપાય છે. જે જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે સંયોગ હોવાથી અને તે આકાર પોતાનું આકૃતિ અથવા ક્ષેત્ર હોવાથી, દેહને જીવ એક રૂપે ભાષે છે પણ તે અજ્ઞાન વડે તેને જળ ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન નથી, તેને અજ્ઞાન વડે એક પણ ભાષે છે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે અને પછી એ પણ માનીને જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એમાં ક્રિયા પણ લગભગ ભળતી જ ક્રિયા જોવામાં આવે છે. પણ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પરમાં જણાય છે. જીવ જીવનો જીવ મળ્યો, જીવને રોગ થયો, જીવને દુઃખ થયો, એ પ્રકારે એ બધો દેહનો સ્વભાવ છે. ખરેખર તો શરીર ઉત્પન્ન થયું છે, જીવ ઉત્પન્ન થયો ત્યારે, અને મૃત્યુકાળે પણ જીવનો નાશ નથી થયો પણ દેહનો નાશ થવાનો છે, નાશ થવાનો છે કે પરમાણુ નિખરાઈ જાય છે, કોઈ પરમાણુનો અભાવ થાય છે એમ નથી, પણ દેહ રૂપે તે પરમાણુનો નાશ થાય છે. દેહની પર્યાય રૂપે એવો જે દેહનો સ્વભાવ એ જીવ પદમાં જણાય છે કે પોતામાં જણાય છે કે મારા મને આમ છે, મને આમ છે એમ પોતામાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યા સ્વભાવ જળ સાથેના એક પણ આનો મિથ્યા સ્વભાવ અનાદિનો છે.
આમાં જે દેહ માટે રોગ કયો મૃત્યુ કયો છે બરોબર છે, તો શોક અને દુઃખ એ તો એના પરિણામમાં છે, એ દેહમાં
એના પરિણામમાં છે, તો પણ મૂળ જીવ પણ છે એમાં નથી. વિભાવ શરીરની અવસ્થા શરીરમાં છે રોગની, તો પણ એ શરીરની અવસ્થા રોગની છે માટે શરીરની છે માટે ભલે નહીં એમ તો કંઈ છે, તો એ શરીરની અવસ્થા હોવા છતાં એને ફોરેન એલિમેન્ટ ગણવામાં આવે છે, કર્તત્વ છે. એ જીવના પરિણામની અંદર રાગ શોક દુઃખ જે કંઈ વિભાવ છે તે એના સ્વભાવથી વિરુદ્ધ જાતિના તે પ્રકારના ઉદ્ગળના પરિણામને જાણે છે, તે પ્રકારનો ઉદય છે અને એને જાણે જીવના પરિણામ. જીવનું મૂળ સ્વરૂપ એવું એવું બધું છે. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે, જ્ઞાની પુરુષના વચનથી જે અજ્ઞાન અંધકાર છે એ દૂર થઈ જાય છે. પાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, જ્યારે જળ અને ચૈતન્યનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે એવો અનુભવ થાય છે, ત્યારે મનની દ્રય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ત્યારે જળ જળ પણ જળમાં રહી જાય છે, ચેતન એટલો છૂટો કરીને સિદ્ધાંતમાં પહોંચી જાય છે. એ બે પદની રચના કરી છે
સમજણ પ્રયોગ માટે વતરાંક 710 અને 715 બરાબર યથાતથ્ય સ્થિતિ થાય તો કામ થઈ જાય તેવું લાગે છે. અને એમાંથી તમારું વિષય વિશે થતું મૂલ્યાંકન વિવેચન અંતરમાં ભારોભાર ઉતરે તેવું છે, તેથી આ પત્રાંકનું વિવેચન કરવા નમ્ર વિનંતી. જો ટાઈમ મર્યાદા હોય તો ઓછામાં ઓછું સંક્ષેપમાં વચનોનું વિશ્લેષણ કરશું.
ખંભાત પાસે અત્યારે વડવામાં એમનો આશ્રમ છે, ત્યાં એ ક્યારેક ક્યારેક એકાંત માટે જતા હતા. જ્ઞાનોપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા છું એમ વિચારવો અને એમ જાણવો સ્વરૂપ ભાવનાનો સ્થાપક છે. પોતાના નિજ સ્વરૂપની ભાવના માટે પત્ર છે અને કેટલાક સિદ્ધાંતો પણ એમાં મૂક્યા છે. નિર્મળ અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. આમૂળ સ્વરૂપની વાત કેવો છે પોતાનો આત્મા, નિર્મળ છે, રાગની મલિનતા વિનાનો છે, અત્યંત નિર્મળ છે, પરિપૂર્ણ નિર્મળ છે, પરમ શુદ્ધ છે, એ પણ મળ રહિત અથવા બીજા પદાર્થ રહિત પરમ શુદ્ધ ચૈતન્ય ઘન અનંત જેમાં ચૈતન્ય સ્વભાવ ભરેલો છે, નિર્મળ સ્વભાવ ભરેલો છે એવું ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે, પ્રત્યક્ષ આત્મ સ્વરૂપ છે એવું સ્વરૂપ સ્વસ્વરૂપતામાં પ્રગટ ભાષા છે. જીવની પર્યાય અંતર્મુખ થાય છે તેને પોતાનું સ્વરૂપ પ્રગટ ભાષે છે. સ્વરૂપ પ્રગટ નથી, સ્વરૂપ પ્રગટ નથી એમ કહેવા સ્વરૂપથી વિમુખ થઈને કરે છે. પણ જો સ્વરૂપની સન્મુખ થાય તો પોતાનું અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પ્રગટ જોવામાં આવે છે. સર્વની વાત કરતા જે બાહ્ય અનુભવ રહે છે એ આત્મા છે. સર્વની વાત કરતા એકમાત્ર નિર્વિકલ્પ સ્વસંવેદન અથવા જ્ઞાન વિદન તે જ આત્મા છે, એ અવાજી અનુભવ સ્વરૂપ છે. એવા પોતાના જ્ઞાન વિદનને સ્પર્શવા, તોડવા, નકારવા કે અભાવ કરવા જગતમાં કોઈ દ્રવ્ય અને કોઈ ભાવ પહોંચે નહીં, એવો એ પોતે અવાજ્ય અનુભવ સ્વરૂપ આત્મા છે. જ્યારે પોતે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ સુરક્ષિત છે, પછી ચિંતા છે નહીં. પોતાના ધારણાથી, પોતાની માન્યતાથી, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ એવા ફેરફારો જે સંજોગોમાં થાય છે એનાથી જીવને પ્રદેશ પણ ઘટ્યો નથી કે ઘવાયો નથી, એક ગુણ પણ ઘટ્યો નથી કે ઘવાયો નથી, એવું અમલા બાર સ્વરૂપ છે. એનો આધાર અને અવલંબન લેવામાં આવે એને નિર્ભયતાની ઉત્પત્તિ થાય. સંયોગનો આધાર લેવો અને ભયના દુઃખથી મુક્ત થવું એ કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. જે પોતાના અવ્યાબાધ સ્વરૂપના અવલંબને પરિણમે છે એને પોતાના અનંત સામર્થ્યની પ્રતીતિ ભાવ લેવામાં આવતો હોવાને લીધે, અનુભવવામાં આવતો હોવાને લીધે ક્યાંય ભય થવાનો અવકાશ રહેતો નથી. મને શું થાય, મને કાંઈ થઈ શકે એવું અખંડ સ્વરૂપે ત્રણેય કાળમાં રહેલો છું, પછી મારે ચિંતા શનિ અને ભયશનો જે સર્વને જાણે છે તે જાણનારો આત્મા છે. આ બધું જાણી રહ્યો છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે પણ આત્મા છે. એ જાણવાના ઉપયોગ મળે છે તે પણ આત્મા છે. અને આત્મા પંજાબાદ સમાધિ સ્વરૂપ છે. પોતાની સમાધિમાં પ્રતિકમાં કોઈ એને બાધા પહોંચાડી શકે. સમાધિ એટલે જીવની અંતર્મુખ રહેલી દશા. એ દશા જે સ્વયં પોતાના સામર્થ્યથી અંતર્મુખ મળે છે તેને બહિર્મુખ કરવા જરૂરમાં કોઈ સમર્થ એવો વ્યાપાર સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્મા છે આ એક બહુ સરસ છે. આત્મા છે, આત્મા છે એટલું જ નહીં, આત્મા અત્યંત પ્રગટ છે. આત્મા છે છે એટલું જ નહીં પણ આત્મા અત્યંત પ્રગટ છે. કેમ પ્રગટ છે? કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. અધ્યાત્મ દ્રષ્ટિએ બહુ સુંદર વચન છે. એને આત્માની હૂંફ પોષણ મળે એવું મારું વચન આવ્યું છે કે તું છે, તું આત્મા છે ને અત્યંત પ્રગટ એવો તું આત્મા છું. તારા સ્વસંવેદન થી અને તું જો આત્મા અત્યંત પ્રગટ છે. જેના વેદનમાં પ્રગટ આત્મ સ્વરૂપ આવ્યું એ જાણે કે મુક્ત થઈ ગયો. કેમ કે મુક્ત સ્વરૂપ ભજન માયા છે, અનુભવ માયા છે, એટલે એ તો જાણે મુક્ત થઈ ગયો. એ આત્મા નિત્ય છે, અણુપણ અને અમલિન સ્વરૂપ હોવાથી તે આત્મા નિત્ય છે. અનુપણ એટલે ઉત્પન્ન થતો નથી તો જ નિત્ય કહી શકાય. અને અમલિન સ્વરૂપ હોવાથી એમાં મલિનતા પણ સ્વરૂપે કરીને નહીં હોવાથી ભ્રાંતિ પણ એ પરભાવનો કરતા છે અને ભ્રાંતિ પણ તેના ફળનો ભોગતા છે. પરભાવને કરી પણ શકે નહીં, પરદ્રવ્યને પરભાવને કરી પણ શકે નહીં સ્વભાવ વડે, અને સ્વભાવ વડે પરદ્રવ્યને પરભાવને ભોગવી પણ શકે નહીં. એ છતાં પણ અનુભવ કરે તો તે મિથ્યા છે, ભ્રાંતિ છે. પોતાનું સ્વરૂપ અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ એનું ભાન થઈએ સ્વભાવ પરિણામી છે. ત્યારથી પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય છે, અસલ સ્વરૂપનું ભાન થાય છે જીવને. ત્યારથી તેના પરિણામ સ્વભાવ પરિણામ થવા લાગે છે, અને ભાનમાં સ્વભાવ પરિણામ થવા એવો જ એનો સ્વભાવ છે. સ્વભાવ પરિણામ એનો અર્થ એ છે કે સ્વભાવનું પરિણામ પ્રગટ થવા એવો જ એનો સ્વભાવ છે તેને સ્વભાવ પરિણામ કહીએ. પણ ક્યારે એ એવા સ્વરૂપના ભાનમાં આવે સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સર્વથા એટલે પરિપૂર્ણ એવું જે સ્વભાવનું સ્વભાવરૂપ પરિણામ પૂર્ણ પરિણામ તેને જ મોક્ષ કહેવામાં આવે છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે. એવા સ્વભાવ પરિણામી થવા માટે બાહ્ય સાધનનો વિચાર કરવામાં આવે તો સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સંયમ અને સદવિચાર તેના સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીના કદ સાચા છે, અત્યંત સાચા છે, કેમ કે પ્રગટપણે અનુભવમાં કે આત્માના અસ્તિત્વ ગ્રહણથી માંડીને એટલે પ્રારંભથી માંડીને પહેલામાં પહેલું અસ્તિત્વ ગ્રહણ થાય છે, ત્યાંથી માંડીને પૂર્ણ મોક્ષ નિર્વાણ પદ સુધીના જેટલા પણ પદ છે આત્મસ્વભાવની પ્રાપ્તિના, એટલે 4 થી 14 સ્થાન સુધીના, તે બધા સાચા છે, અત્યંત સાચા છે. એને માન્ય કરવા યોગ્ય છે, નિસંશય પણ એ સ્વીકારવા યોગ્ય છે, એમાં શંકા કરવા જેવો નથી. કેમ કે તે પ્રગટ અનુભવમાં પણ આવે છે, તે અનુભવથી પોતે એનું સત્ય પણ સ્વીકારે છે. ભ્રાંતિપણે આત્મા પ્રભાવનો કરતા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. જો નિર્ભ્રાંતપણે શુભાશુભ ભાવ થાય છે તો પણ કરતા થતો નથી, એટલે કર્મની ઉત્પત્તિ પછી લીધી નથી. મારી અભિનંદન છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મનો ઉદય આત્મા ભોગવે છે, અથવા એ ઉદયમાંથી આત્માને પસાર કરવું પડે છે. કર્મ નિષ્ફળ નથી, કર્મ સફળ છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ નિર્ણાયક પર્યાય ભોગવવાનું ક્ષેત્ર અવશ્ય છે. 14 બ્રહ્માંડમાં ઉત્કૃષ્ટ શુભનાપુર ફળનું ક્ષેત્ર છે ભોગવવાનું, ઉત્કૃષ્ટ અશુભ પરિણામના ફળને ભોગવવાનું પણ ક્ષેત્ર છે. આવી 14 બ્રહ્માંડની અંદર પુણ્યને પાપના ફળને સર્વ પ્રકારના પુણ્ય અને સર્વ પ્રકારના પાપના ફળને ભોગવવાના ભોગ્ય સ્થાનો રહેલા છે તે અવશ્ય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવો ઉપયોગ તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેટલાક પદોની વ્યાખ્યા કરે છે. સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ અહીંયા લોકાલુક્ષ નથી લેતા, પોતાની પદ્ધતિમાં કેવળ જ્ઞાનમાં વર્તે નિજ સ્વભાવનું અખંડ અખંડ જ્ઞાન વસ્તે તેને કેવળ જ્ઞાન કહ્યું છે. આત્મસ્થિતિમાં પણ એ પૂરી ભાષા કરી છે. એમ નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ એટલે પરિપૂર્ણ ઉપયોગ ધ્યાનની અંદર વિકલ્પ હોતો નથી. તન્મય છે તે એકાગ્રતાનું ધ્યાન છે, એ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે. એવા નિર્વિકલ્પણે આત્મા પરિણમે ત્યારે એવી રીતે આત્મા પરિણમે ત્યારે એને કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું છે. લોકાલને જાણે એવું ન લખું કેવળ જ્ઞાન નિર્વિકલ્પણે પરિણમે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. સ્વરૂપ પાસે અનુભવ પ્રધાનતા લીધી છે. તથારૂપ પ્રતિત્વને પરિણમે એ સમ્યક્તો છે. એવા સ્વભાવ પરિણમની અથવા એવા સ્વભાવની જેને પ્રતીતિ આવે ત્યારે એને શંકિત થયું દર્શન થયું એમ કહેવામાં આવે છે. નિરંતર પ્રતીતિ રહેતા કરે તે ક્ષણિક સંયુક્ત કહીએ છીએ. જે પ્રતીતિમાં અહમ બળવાન પણ હોય છે એ ક્ષણિક સંકિત છે. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને સૂક્ષ્મ સમયત્વ કહીએ છીએ. સૂક્ષ્મ સમયત્વમાં તીવ્ર મંદતા પણ થાય છે, ક્યારેક એ સમયનું દર્શન છૂટી પણ જાય છે. એવી પ્રતીતિ રહે તેને સૂક્ષ્મ સમયત્વ કહીએ છીએ. આત્માને આવરણોદય આવે તે પ્રતીતિને સત્તાગત આવરણોદય આવ્યા નથી ત્યાં સુધી ઉક્ષમ સમય તો કહીએ છીએ. યોગ્યતા છે આવરણ દ્રવ્ય અને ભાવે તેને ઉક્ષમ સમય તો કહીએ છીએ. આત્માને આવરણ નહીં આવે ત્યારે તે પ્રચિતિથી પડી જાય તેને શ્વાસવાદન સમય તો કહીએ છીએ. અપડતા આજે બીજે અંતર્યાનું સ્થાન છે. સત્તાગત અલ્પ કુદગળનું વિધુ એટલે દેશ કાપી છે એ પૂર્ણઘાતી નથી તેને વેદક સંયુક્તો કહીએ છીએ. કે વેદક સંયુક્તો કહો કે ક્ષોક્ષમ સંયુક્તો કહો અને એક છે. તથારૂપ પ્રતીતિ થયે પુણ્યભાવ સંબંધે અહમ મમત્વાદી ભાષશોક ક્રમે કરીને ક્ષય થાય છે. કાવી સ્વરૂપની પ્રતીતિ થાય છે ત્યારે આત્માના અને પદાર્થ સંબંધીનો અહમ પણ મમત્વ પણ ફેરફાર થતા આવક શોકના જે પરિણામ છે એ બધા ક્રમે કરીને મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે એ સિદ્ધિને પામે છે, અને જે સ્વરૂપ સ્થિરતા હજે તે સ્વભાવ સ્થિતિને પામે છે. મનોરૂપી યોગમાં તારતમ્ય સહિત એટલે ઉગ્ર પરિણામ, જે કોઈ આ ચારિત્ર આરાધે છે તે સિદ્ધિને પામે છે. એટલે વ્યવહાર રત્નોત્રી અને સાથે સાથે નિષેધ રત્નોત્રી એ બંનેની આરાધનાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અથવા સ્વભાવ સ્થિરતા ઉત્પન્ન થાય છે. સ્થિરતા બધે તેને સ્વભાવ સ્થિતિ પામે છે એમ કહે છે. નિરંતર સ્વરૂપ લાભ, નિરંતર સ્વરૂપાકાર ઉપયોગનું પરિણામ પરિણામ એ આદિ સ્વભાવ અંતરાયકરણ નાખે પ્રગટ થાય છે તે માનુષ્ય. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે એમ કેવળ જ્ઞાનને સ્વભાવ પરિણામી લીધું છે. કેવળ જ્ઞાનને લોકાલોકનું જાણકાર એ રીતે અહીંયા પ્રસિદ્ધિ થતા નથી, કે અધ્યાત્મ વિષય છે. સાતસો પંદર આ છે તો માર્ગ સાંભળો જીવનું એ પદ છે આપો. સંક્ષિપ્તમાં
બીજા પ્રશ્નો લઈ
પ્રશ્ન કરનારે થોડું પણ હોમવર્ક કરવું જરૂરી છે.
લિંગ
અને ભેદો જે વ્રત ના રે તે દ્રવ્ય દેશ કાળાની ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો પ્રણય કાલે અને શુકે છે. લિંગ અને એટલે લિંગ એટલે બાહ્ય ચિહ્ન અને અથવા વેશ, બાહ્ય વેશ અને વ્રત પણ અનેક પ્રકારના વ્રત છે. એ દ્રવ્યદેશ કાળાને ભેદ એટલે કોઈ દ્રવ્યદેશ કાળમાં એનું સામાન્યપણે ફેરફાર કરવામાં આવે એનો સંભવ છે. સામાન્યપણે ફેરફાર બહુ સામાન્ય જેનો ફેરફાર હોય દેખાઈ જાય અપવાદ કહે એવું હોઈ શકે, પણ અંદર સ્વરૂપ જ્ઞાનમાં પરમ સ્થિરતામાં સ્વરૂપમાં શ્રદ્ધામાં એમાં કોઈ ફેરફાર થતો નહીં, એટલી મર્યાદાની વાત છે. પોતાના અભિપ્રાય પ્રમાણે બહુ લાંબો ખેંચે લાંબુ નહીં, કેમ કે એથી આત્માને ફાયદો નથી. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું ચારિત્ર એ તો ત્રણે કાળે એક જ સરખો એક હોય. ત્રણ કાળે
જીવ દ્રવ્ય અને જીવ તત્વ નો ભેદ સમજાવશો? આથી ગોળા જેટલો તફાવત છે
જીવ દ્રવ્ય અને
જીવ તત્વ.
કોઈ વાર એકાર્થમાં વપરાય છે, કોઈ વાર ભિન્નભિન્નાર્થમાં પણ વપરાય છે. જ્યાં જે પ્રકારે કહેનારનો અભિપ્રાય હોય એ પ્રકારે એનો અર્થ સમજવો. જીવ તત્વ કહીએ તો પણ આખો પદાર્થ લઈએ તો કઈ વાંધો નથી. પ્રશ્ન એ છે કે નવ તત્વ માં જીવ તત્વ કહીએ તો ત્રિકાળી અને જીવ દ્રવ્ય કહીએ તો પ્રમાણ પ્રકરણ અનુસાર અર્થ થાય. કોઈ વાર એકાર્થમાં પણ વપરાય એટલે જ્યાં સુધી શબ્દના અર્થને લાગે વળગે છે ત્યાં સુધી અર્થના પકડમાં નહીં રહેવું. કેમ કે શબ્દને ખબર નથી શું અર્થ મારો છે. જ્ઞાન કરનાર જે જીવ છે એ ભાષા વર્ગનાથી એના કોઈની કોઈ રૂમમાં ગમે તે શબ્દ વાપરે ત્યારે એના જ્ઞાનમાં શું એ શબ્દનો વિષય છે, વાચ્ય શું છે. શબ્દ તો વાચક છે પણ એના જ્ઞાનનું વાચ્ય શું છે એ સમજાય તો પછી શબ્દની મારામારી વાદ વિવાદ એ વસ્તુ ઊભી ન થાય. કેટલું ઊંચા
શ્રીમદજીનો ગ્રંથ વાંચન કે આપશ્રીના પ્રવચન સાંભળતા આપણે બધા સાચા મુમુક્ષુઓ કહેવાય કે કેમ? ઉપાયદેવે તો મુમુક્ષુનું સ્વરૂપ વ્યાખ્યા લખાણ વાંચીએ ત્યારે તે મુજબ નંબર મુમુક્ષુ તરીકેનો ન હોય તેવું લાગે છે. તેથી સહજ નિરાશ થઈ ગયો.
કેમ કે પોતાનું હિત કરવા માટે ઉત્સાહિત થયું છે. નિરાશ થઈને તો કઈ હિત નહીં શકાય. તો મુમુક્ષુ તે છે કે જે પોતાના હિત માટે ઉત્સાહિત થયો છે એને મુમુક્ષુ ઉત્સાહિત થવું. નિરાશ થવા જેવું
થયું છે એવું કે અમે ઘણા વખતથી મહેનત કરતા હોઈએ ઘણા આગળ વધારે એમ લાગતા હોય અને એમાં આવી રીતે ભેદ પાડીને મુમુક્ષુ પણ નથી એમ ચોકડી મૂકી દો તો પછી અમારી સ્થિતિ તો નિરાશ જેવી થઈ જાય કે
હિન્દુને કેરી માની હોય લીંબુ પછી નિરાશ થાવ તો વ્યાજની નથી. હું સુધારી ગયા પોતે આગળ વધી ગયા છે ખરેખર આગળ વધ્યા ન હોય પોતાના પાછળ પણ યોગ્ય હોય એવું બને. ઘણા વખત થયો માટે આગળ ચાલે એવું નથી. ઘણા વખત પાછળ પણ યાદ આવે છે જેમ છે એમ માનવું અને પોતાના આત્મહિતમાં ઉત્સાહિત.
નિસંદેતા એ સ્વભાવ સ્થિતિ છે. નિસંદેતા એ સ્વભાવ સ્થિતિ છે એવું કોઈ વચન હશે શ્રીમતી?
જ્ઞાન પ્રધાન ચારિત્ર નો કથન સંભવે છે. શંકા સંદેહ એ જ્ઞાનમાં દોષ છે અને નિસંદેહ પણ એવું જે જ્ઞાન છે એ સ્થિરતાનું કારણ જોઈને જ્ઞાનપૂર્વક ચારિત્રની વ્યાખ્યા એવી કરી શકાય છે. જ્ઞાન પ્રધાન ચારિત્રની પરિભાષા છે.
જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે એટલે કે જ્ઞાન દુનિયાના જાણપણાને એટલે દુનિયાને જાણે છે બહારના પદાર્થોને જે જાણે છે તો એને કેમ જ્ઞાન કહેતા નથી?
એને કેમ
જ્ઞાન કહેતા નથી?
એને અપેક્ષા એ જ્ઞાન કહેવાય અને અપેક્ષા એ જ્ઞાન ન કહેવાય. જાણે છે માટે જ્ઞાન છે પણ વિપરીતતા સાધે છે માટે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન છે એમ કહી શકાય.
કેવી રીતે એમ કે ધર્મ ધર્મરૂપે પરિણમે એને ધર્મ એવી સંજ્ઞા આપી શકાય. પણ મંદિરે જવું, પૂજા પછી વિગેરે વિગેરે સુખ ક્રિયાને ધર્મ એવી સંજ્ઞા આપી શકાય?
વ્યવહારે કહેવાય છે બુદ્ધિ છે ગોળ, પણ ખરેખર વિચારતા એ ધર્મના પરિણામ નથી, પણ પુણ્ય ભાવના શુભ ભાવના પરિણામ છે એમ વિચાર. થોડી કિંમતને વધારે માની લેવાથી કંઈ ફાયદો નથી, અથવા કાતને હીરો માનવાથી તો કોઈ ફાયદો નથી. એમ શુભ પરિણામ છે તે ખરેખર ધર્મ સ્વરૂપ નથી. આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તે ધર્મ છે, એને ધર્મ માનવો તે યોગ્ય છે. ભાઈ વિકલ્પ ઉઠે મંદિરે જાઓ પૂજા કરવી એ બધા વિકલ્પ શુદ્ધ ભાવ છે, બધાનો રૂપ નથી. રૂઢિગત કે શું કરવા ગયા તો કઈ ધર્મ મંદિરમાં ગયા, ધર્મ કરવા ગયા એ બોલાય બોલવા રૂઢિ.
શાસ્ત્રમાં પણ એવા ભાવને ધર્મ રૂપે મોક્ષ માર્ગ રૂપે કહેવામાં
આવે. એવા સહચર પરિણામ સંભાવના હોય તો એને વ્યવહાર મોક્ષ માર્ગ તરીકે કહેવાય છે, તો પણ ખરેખર મોક્ષ માર્ગે નથી. ખરેખર મોક્ષ માર્ગ તો સદા જ્ઞાન ચારિત્રના સમ્યક પરિણામ છે, એટલો જ મોક્ષ માર્ગ છે.